એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણી આસપાસ સતત, શું કહેવાય, આકાર લઈ રહ્યો છે. સમકાલીન સાહિત્ય ક્યારેક થોડું જટિલ લાગે, ક્યારેક અજાણ્યું, પણ છે તો આપણા સમયનું જ પ્રતિબિંબ.
બિલકુલ. અને આ સમજવા માટે આપણે લેખક રોબર્ટ ઇગલસ્ટોનના બે મહત્વપૂર્ણ પુસ્તકોનો આધાર લઈશું. એક છે કન્ટેમ્પરરી ફિક્શન અને બીજું, જરા ટૂંકમાં, કન્ટેમ્પરરી ફિક્શન અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. આ પુસ્તકો એટલે લગભગ 1990 પછી જે લખાયું છે ને તેને સમજવા માટે એકદમ નવી દિશા આપે છે.
પણ સવાલ એ થાય કે આ વિષય આજે આટલો બધો મહત્વનો કેમ છે? શું આ ખાલી સાહિત્યના અભ્યાસુઓ માટે જ છે કે પછી આપણા જેવા સામાન્ય વાચકો માટે પણ એમાં કંઈક છે?
ના ના, મને તો લાગે છે કે આ બધા માટે મહત્વનું છે. જુઓ, આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ કેટલા બધા ફેરફારો છે. ટેકનોલોજીનો પ્રભાવ, દુનિયા જાણે નાની થઈ ગઈ છે, ઓળખાણના નવા સવાલો, આ બધું જ ખરું ને?
હા, બરાબર.
ટી સમકાલીન સાહિત્યમાં ઝીલાય છે. ઇગલસ્ટોન કહે છે તેમ આ ફક્ત વાર્તાઓ નથી, પણ આપણા સમયની જે ગૂંચવણો છે, જે જટિલતાઓ છે, એને સમજવાનો એક પ્રયાસ છે, એક સાધન છે કહી શકાય.
અચ્છા, એટલે કે આજના લેખકો જે લખી રહ્યા છે તે માત્ર મનોરંજન માટે નથી, પણ ક્યાંક ને ક્યાંક આપણા પોતાના જીવનના જ પડઘા છે. ચાલો ત્યારે આ મુદ્દામાં થોડા ઊંડા ઉતરીએ, પણ એ પહેલાં જેમને આટલો સરસ અભ્યાસ કર્યો છે એ રોબર્ટ ઇગલસ્ટોન વિશે થોડું જાણી લઈએ. કોણ છે?
હા, જરૂર. રોબર્ટ ઇગલસ્ટોન એ લંડનની રોયલ હોલોવે યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. સમકાલીન સાહિત્ય અને વિચારધારા ભણાવે છે અને લગભગ, શું કહેવાય, 2 દાયકાથી વધુ સમયથી તેઓ સાહિત્યિક વિવેચન અને આ સમકાલીન સિદ્ધાંતોના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે.
અને એમની કઈ વાત એમને આ વિષય પર બોલવા માટે ખાસ બનાવે છે? મતલબ ઘણા પ્રોફેસરો હોય છે, પણ ઇગલસ્ટોનમાં શું એવું અલગ છે?
એમની, જો, 2 મુખ્ય ખાસિયતો છે. એક તો તેઓ ખાલી થિયરીની વાતો નથી કરતા, પણ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને આ સાહિત્ય ભણાવવાનો એમનો સીધો અનુભવ છે, એટલે એમની વાત માત્ર હવાઈ નથી હોતી, એમાં વ્યવહારુતા છે.
હા, એ મહત્વનું છે.
અને બીજું, અને આ ખરેખર બહુ મહત્વનું છે, તેમનો અભ્યાસ છે ને એ ઐતિહાસિક આઘાત, જેમ કે હોલોકોસ્ટ અને સાહિત્ય પર એની શું અસર થાય છે, એના પર કેન્દ્રિત રહ્યો છે.
ઓહ, અચ્છા.
હા, આના કારણે તેઓ બરાબર સમજી શકે છે કે કેવી રીતે મોટી દુર્ઘટનાઓ પછી, યુદ્ધો પછી, કે મોટી સામાજિક ઉથલપાથલ પછી જે સાહિત્ય લખાય છે એ આ આઘાત અને સ્મૃતિ સાથે કેવી રીતે કામ પાડે છે. અને આ સમજ અત્યારના સમકાલીન સાહિત્ય માટે તો ખૂબ જ પ્રસ્તુત છે, નહીં?
હા, સાચી વાત. કારણ કે આપણો સમય પણ ક્યાં ઓછી ઉથલપાથળવાળો છે, અને એમની લખવાની શૈલી એ પણ આવી જ અઘરી સિદ્ધાંતો જેવી છે.
ના ના, એ જ તો એમની બીજી ખૂબી છે. તેઓ જે જટિલ લાગતા દાર્શનિક વિચારો હોય ને એને પણ સામાન્ય વાચકો સમજી શકે ને એવી રીતે રજૂ કરી શકે છે. તેઓ સાહિત્યને ખાલી કાગળ પરના શબ્દો તરીકે નથી જોતા, પણ આપણી ઓળખ શું છે, સત્ય શું છે, જીવનનો અર્થ શું છે, આવી જે મોટી સાંસ્કૃતિક ચર્ચાઓ ચાલે છે ને એના એક ભાગ તરીકે જુએ છે.
સરસ. તો હવે સીધા પુસ્તકો પર જ આવીએ. ઇગલસ્ટોનનો મુખ્ય તર્ક શું છે? આ પુસ્તકો મૂળ શું કહેવા માંગે છે?
જુઓ, ઇગલસ્ટોનનો જે મૂળભૂત વિચાર છે ને એ છે કે આપણે જેને સમકાલીન સાહિત્ય કહીએ છીએ, જે લગભગ 1989-90 પછી, એટલે બર્લિનની દિવાલ પડી, શીતયુદ્ધ પૂરું થયું ત્યાર પછી જે શરૂ થયું, તે માત્ર નવું કે તાજેતરનું સાહિત્ય નથી, એ એના પહેલાંના સાહિત્ય કરતાં આમ તો મૂળભૂત રીતે જ અલગ છે.
કઈ રીતે અલગ છે? શું ખાલી સમય વીત્યો એટલે, કે પછી કંઈક બીજું છે?
ના ના, ખાલી સમયનો સવાલ નથી. ઇગલસ્ટોન કહે છે કે આ સાહિત્ય એ સમયની જે ખાસ પરિસ્થિતિઓ હતી ને એનો પ્રતિભાવ છે. જેમ કે શીતયુદ્ધનો અંત આવ્યો, જેણે આખી દુનિયાને 2 ભાગમાં વહેંચી રાખી હતી. પછી આવી ડિજિટલ ક્રાંતિ, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, આ બધું.
હા, એણે તો બધું જ બદલી નાખ્યું.
બરાબર. વૈશ્વિકરણ વધ્યું, લોકો અને સંસ્કૃતિઓ વધુ ભળવા લાગી, અને સાથે સાથે પેલી પર્યાવરણની ચિંતાઓ પણ વધી. આ બધી બાબતોએ આપણી જીવવાની અને વિચારવાની રીત બદલી નાખી અને એની સીધી અસર સાહિત્ય પર પણ પડી.
એટલે પેલી જૂની વાત કે સાહિત્ય સમાજનો અરીસો છે એ અહીં બરાબર લાગુ પડે છે. સમાજ બદલાયો એટલે સાહિત્ય પણ બદલાયું.
બરાબર. અને આ પુસ્તકોનો હેતુ આપણને એ સમજાવવાનો છે કે આ નવું સાહિત્ય આ બદલાવને કેવી રીતે ઝીલે છે, એ કેવી રીતે અનિશ્ચિતતા, ભૂતકાળના જે આઘાત છે, ઓળખની ગૂંચવણો છે, સત્ય અને અસત્ય વચ્ચેની જે ભેદરેખા ભૂંસાઈ રહી છે અને નૈતિક મૂંઝવણો, આ બધા મુદ્દાઓ સાથે કેવી રીતે કામ કરે છે.
હા,
ઇગલસ્ટોન માને છે કે આ નવલકથાઓ આપણા સમયના જે ઊંડા પ્રશ્નો છે ને એના પર વિચાર કરવા માટેનું એક પ્લેટફોર્મ છે અને એને સમજવા માટે આપણે થોડી અલગ રીતે વાંચતા શીખવું પડશે. એવી રીતે કે જે વાર્તાની શૈલી પર ધ્યાન આપે, એમાં જે નૈતિક સવાલો છુપાયેલા છે એને પકડે અને એના દાર્શનિક ઇશારાઓને પણ સમજે.
ખૂબ રસપ્રદ. જાણે કોઈ નવી ભાષા શીખવાની વાત ન હોય. ચાલો, ઇગલસ્ટોને જે મુખ્ય વિચારો રજૂ કર્યા છે તેમાં થોડા વધુ ઊંડા જઈએ. પહેલું જ મુદ્દો તમે કહ્યો, સમકાલીન, ફક્ત તાજેતરનું નથી પણ કંઈક અલગ છે. એ પેલું પોસ્ટ મોડર્નિઝમથી કઈ રીતે જુદું પડે છે. આ પોસ્ટ મોડર્નિઝમ શબ્દ પણ બહુ સાંભળવા મળે છે.
હા હા, ઇગલસ્ટોન આ ભેદ એકદમ સ્પષ્ટ કરે છે. જુઓ, પોસ્ટ મોડર્નિઝમ જે લગભગ 1960-70થી 1990 સુધી ચાલ્યું, એમાં ઘણીવાર એક પ્રકારની વક્રોક્તિ, રમતિયાળતા અને મોટા સત્યો કે સિદ્ધાંતો પ્રત્યે શંકા જોવા મળતી હતી. જાણે બધું જ સાપેક્ષ છે, કશું અંતિમ સત્ય જેવું છે જ નહીં. એની સામે ઇગલસ્ટોન જેને સમકાલીન કહે છે, એટલે કે 1990 પછી એ સાહિત્યમાં ફરીથી અર્થ, જોડાણ અને નૈતિક ગંભીરતા શોધવાનો પ્રયાસ દેખાય છે. જાણે લેખકો અને પાત્રો ફરીથી કંઈક નક્કર, કંઈક સાચું પકડવા માટે મથી રહ્યા હોય. આને ક્યારેક પોસ્ટ પોસ્ટ મોડર્નિઝમ કે પછી નવી નિષ્ઠા, ન્યૂ સિન્સેરિટી પણ કહે છે. ઝેડી સ્મિથ કે જોનાથન ફ્રેન્ઝન જેવા લેખકો આના સારા ઉદાહરણો છે.
અને આમાં તેઓ પેલી પ્રેઝન્ટિઝમની પણ વાત કરે છે ને, એ શું છે?
હા, આ બહુ જ મહત્વનો ખ્યાલ છે. પ્રેઝન્ટિઝમ એટલે એવી અનુભૂતિ કે આપણે જાણે ફક્ત ને ફક્ત વર્તમાનમાં જીવી રહ્યા છીએ. ભૂતકાળ સાથેનો આપણો નાતો જાણે કપાઈ ગયો હોય, ઇતિહાસ જાણે બહુ દૂરની વાત બની ગયો હોય એવું લાગે. સતત નવી માહિતી, નવા સમાચારો, નવા અપડેટ્સ આપણને વર્તમાનમાં જકડી રાખે છે.
અરે હા, આ તો આપણે સૌ અનુભવીએ છીએ. મોબાઈલ ફોન પર સતત નોટિફિકેશન આવ્યા જ કરે, કાલે શું હતું એ યાદ પણ ન રહે. શું આની અસર પણ સાહિત્યમાં દેખાય છે?
ચોક્કસપણે. અને આ વર્તમાનમાં જીવવાની જે સ્થિતિ છે એ ઓળખના ખ્યાલને પણ બદલી નાખે છે. પહેલાં કદાચ એવું મનાતું કે વ્યક્તિની એક સ્થિર નક્કર ઓળખ હોય છે, પણ સમકાલીન સાહિત્ય બતાવે છે કે ઓળખ હવે વધુ પ્રવાહી છે, વધુ ખંડિત છે.
તે સતત બદલાતી રહે છે અને સંસ્કૃતિ, સમાજ, સ્મૃતિ, આઘાત, આવા બધા બાહ્ય પરિબળો તેને ઘડતા રહે છે.
એટલે કે હું કોણ છું એ સવાલનો જવાબ પહેલા જેટલો સહેલો નથી રહ્યો. ઓળખ જાણે આપણે પોતે રચીએ છીએ અથવા તો સમાજ આપણી પાસે રચાવડાવે છે, એવું કંઈક.
હા બરાબર, ઓળખ જાણે એક પરફોર્મન્સ બની ગઈ છે. કાઝુઓ ઇશિગુરોની નવલકથા છે ને, ધ રિમેન્સ ઓફ ધ ડે, એ આનું બહુ સરસ ઉદાહરણ છે. એમાં મુખ્ય પાત્ર આખી જિંદગી એક ભૂમિકા ભજવતો રહે છે અને પોતાની સાચી લાગણીઓ દબાવી રાખે છે.
ઓહ, આ સાથે ઇગલસ્ટોન એ પણ નોંધે છે કે સમકાલીન સાહિત્યમાં શરીરનું મહત્વ પણ વધ્યું છે. શારીરિક અનુભવો, પીડા, માંદગી, આનંદ અને ટેકનોલોજી શરીર પર શું અસર કરે છે, જેમ કે ક્લોનિંગ વિશે ઇશિગુરોની નેવર લેટ મી ગોમાં છે, આ બધાનું નિરૂપણ વધ્યું છે.
પંગડખની જેમ શું સમય અને સ્થળની રજૂઆતમાં પણ ફેરફાર દેખાય છે, કારણ કે તમે પ્રેઝન્ટિઝમની વાત કરી અને વૈશ્વિકરણની પણ.
બરાબર પકડું તમે. સમયની વાત કરીએ તો હવે વાર્તાઓ હંમેશા સીધી રેખામાં ચાલતી હોય એવું જરૂરી નથી. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એકબીજામાં ભળી જાય છે. સમય ખંડિત રીતે ટુકડાઓમાં રજૂ થાય છે. આ આપણા આજના અનુભવ જેવું જ છે નહીં, જ્યાં આપણું ધ્યાન સતત ભટકે છે, સ્મૃતિઓ અચાનક આવી જાય છે. અલી સ્મિથની હાઉ ટુ બી બોથ જેવી નવલકથાઓ આનું સારું ઉદાહરણ છે.
અને સ્થળ, પેલું વૈશ્વિકરણ, એની અસર કેવી દેખાય છે?
સ્થળના સંદર્ભમાં જુઓ, દુનિયા ખરેખર નાની થઈ ગઈ છે, પાત્રો એક દેશમાંથી બીજા દેશમાં જાય છે, અલગ અલગ સંસ્કૃતિઓ વચ્ચે જીવે છે. શહેરો વધુને વધુ બહુસંસ્કૃતિક બન્યા છે. સલમાન રશ્દી કે પછી ચિમામાંડા એડિચી જેવા લેખકો આ આંતરરાષ્ટ્રીય ઓળખ અને વૈશ્વિક જોડાણોની વાત કરે છે. હવે વાર્તા ફક્ત એક ગામ કે શહેર પૂરતી સીમિત નથી રહેતી, તે આખી દુનિયામાં ફેલાયેલી હોઈ શકે છે.
હા, આ તો આપણા ગુજરાતના પણ ઘણા લોકોના અનુભવ સાથે મળતું આવે છે, જેઓ દુનિયાભરમાં વસેલા છે.
બિલકુલ
સાચી વાત છે. હવે વાત કરીએ ઇતિહાસ અને આઘાતની. ઈગલસ્ટોન કહે છે કે સમકાલીન સાહિત્ય ઇતિહાસને જરા જુદી રીતે જુએ છે. એ કઈ રીતે?
હા, તે જે સત્તાવાર ઇતિહાસ છે ને, એટલે કે જે આપણને પુસ્તકોમાં ભણાવાય છે, એના પર સવાલ ઉઠાવે છે. હિસ્ટોરિયોગ્રાફિક મેટાફિક્શન જેવી ટેકનિકનો ઉપયોગ થાય છે. આ એવી કથાઓ છે જે ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત હોય, પણ જાણી જોઈને તેમાં કાલ્પનિકતા ઉમેરે અથવા તો અલગ અલગ દ્રષ્ટિકોણ રજૂ કરે, જેથી આપણને વિચાર આવે કે ભાઈ ઇતિહાસ ખરેખર કોણ લખે છે અને કેવી રીતે લખે છે. શું કોઈ એક જ સાચો ઇતિહાસ હોઈ શકે?
ઓહો, જાણે ઇતિહાસની પુનર્રચના જેવું થયું. પેલું ડબ્લ્યુજી સેબાલ્ડનું નામ તમે લીધું તું, એમનું કામ આ પ્રકારનું છે?
હા, સેબાલ્ડ ઓસ્ટ્રોલેજ આના મુખ્ય ઉદાહરણોમાંના એક છે. તેઓ લખાણ સાથે ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને ભૂતકાળના, ખાસ કરીને હોલોકોસ્ટ જેવા આઘાતની સ્મૃતિઓને વર્તમાનમાં જાણે જીવંત કરી દે છે. સમકાલીન સાહિત્યમાં વ્યક્તિગત અને સામૂહિક આઘાત, ટ્રોમા અને તેના જે લાંબા ગાળાના પ્રભાવ છે, એના પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. કોલસન વ્હાઇટહેડની ધ અંડરગ્રાઉન્ડ રેલ રોડ જેવી કૃતિઓ છે જે ગુલામી જેવા ઐતિહાસિક આઘાતને એકદમ નવી રીતે રજૂ કરી એની ભયાનકતા અને એમાં રહેલા માનવીય સંઘર્ષને ઉજાગર કરે છે.
અને આજના યુગની સૌથી મોટી વાસ્તવિકતા ટેકનોલોજી, એની શું અસર છે સાહિત્ય પર?
ટેકનોલોજી, જુઓ, હવે ખાલી વાર્તાનો વિષય નથી રહી, એ વાર્તા કહેવાની રીતને પણ બદલી રહી છે. ઈગલસ્ટોન ડિજિટલ રિયલિઝમની વાત કરે છે. જેનિફર ઇગની નવલકથા છે અ વિઝિટ ફ્રોમ ધ ગૂન સ્કવોડ. એમાં તો એક આખું પ્રકરણ પાવરપોઈન્ટ સ્લાઇડ્સના રૂપમાં છે.
શું વાત છે, પાવરપોઈન્ટમાં?
હા, અને ગેરી સ્ટેનગાર્ડ જેવા લેખકો સોશિયલ મીડિયા, ડિજિટલ કમ્યુનિકેશનની ભાષા અને તેની આપણા સંબંધો પર શું અસર થાય છે એની વાત કરે છે. ટેકનોલોજી પાત્રોને, કથાવસ્તુને અને આપણી વાંચવાની રીતને પણ બધી રીતે પ્રભાવિત કરી રહી છે.
આ તો ખરેખર અનોખું છે. હવે છેલ્લા કેટલાક મુદ્દાઓ, મેટાફિક્શન, નીતિશાસ્ત્ર અને પર્યાવરણ. આ મેટાફિક્શન એટલે શું થયું?
મેટાફિક્શન એટલે સાદી ભાષામાં એવી વાર્તા જે પોતે જાણે છે કે તે એક વાર્તા છે અને ક્યારેક વાચકને પણ યાદ દેવડાવે. ઇયન મેકવેનની પેલી જાણીતી નવલકથા છે ને, એટોનમેન્ટ,
હા હા,
એ આનું ક્લાસિક ઉદાહરણ છે. તેનો અંત આપણને વિચારવા મજબૂર કરે છે કે વાર્તા કહેનારની સત્તા કેટલી છે અને તેની જવાબદારી શું છે.
અચ્છા, અને આ નીતિશાસ્ત્ર સાથે કેવી રીતે જોડાય છે?
અહીં ઈગલસ્ટોન એથિકલ ટર્ન, એટલે કે નૈતિક વળાંકની વાત કરે છે. તેઓ કહે છે કે વાંચન એ માત્ર સમય પસાર કરવાની કે જ્ઞાન મેળવવાની ક્રિયા નથી, એ એક નૈતિક ક્રિયા છે. જ્યારે આપણે કોઈ નવલકથા વાંચીએ છીએ, ત્યારે આપણે કોઈ બીજાના, અન્યના મનમાં પ્રવેશીએ છીએ, તેના સુખ દુઃખ, તેની મૂંઝવણો અનુભવીએ છીએ. આ આપણને વધુ સહાનુભૂતિશીલ બનાવે છે અને નૈતિક રીતે વિચારવા પ્રેરે છે.
વાહ, એટલે કે સાહિત્ય આપણને વધુ સારા માણસ બનવામાં મદદ કરી શકે છે. અને પેલું પર્યાવરણ વિશે શું? શું એ પણ હવે સાહિત્યનો મોટો વિષય બની રહ્યો છે?
હા, ચોક્કસ. ક્લાઇફાઈ એટલે કે ક્લાઇમેટ ફિક્શન તરીકે ઓળખાતું એક નવું ક્ષેત્ર જ વિકસી રહ્યું છે. બારબારા કિંગ સોલ્વર, રિચાર્ડ પાવર્સ જેવા લેખકો પર્યાવરણીય સંકટ, ક્લાઇમેટ ચેન્જ અને પૃથ્વી પર માનવીય પ્રવૃત્તિઓની શું અસર થઈ રહી છે એના વિશે લખી રહ્યા છે. આ સાહિત્ય આપણને માત્ર માણસ વિશે નહીં, પણ આખા ગ્રહ વિશે, ઇકોલોજી વિશે વિચારવા પ્રેરે છે. ગ્રાફિક્સ બધું ભેગું હોય, આ ખાલી પ્રયોગ નથી, પણ આ બદલાતી જટિલ દુનિયાને રજૂ કરવાની એક જરૂરિયાત છે.
વાહ, ખરેખર ખૂબ જ વિશાળ અને ઊંડી ચર્ચા થઈ. આ તો જો આપણે આ બધી વાતનો સાર કાઢવો હોય તો મુખ્ય કયા સંદેશાઓ કે થીમ્સ તારવી શકીએ? મને લાગે છે પહેલો મુદ્દો કદાચ એ કહી શકાય કે પોસ્ટમોર્ડન શંકાવાદથી નૈતિક ગંભીરતા તરફનો ઝોક, ખરું ને?
હા, ચોક્કસ. જાણે પેલી સતત વક્રોક્તિ અને સાપેક્ષતાથી થાકીને સમકાલીન સાહિત્ય ફરીથી અર્થ, પ્રામાણિકતા અને કંઈક સાચાની શોધ કરતું હોય એવું લાગે છે. આજના સમયમાં જ્યાં ચારે તરફથી માહિતીનો મારો છે અને ફેક ન્યૂઝનો જમાનો છે, ત્યાં સાચું શું અને નૈતિક શું એ શોધવાની જે આપણી મથામણ છે ને, એ આ સાહિત્યમાં બરાબર પ્રતિબિંબિત થાય છે.
બીજો મુદ્દો મને લાગે છે ઓળખની અસ્થિરતા અને સમયનો ખંડિત અનુભવ. જેમ આપણું જીવન હવે કોઈ સીધી રેખામાં નથી ચાલતું, તેમ સાહિત્યમાં પણ ઓળખ અને સમય વધુ જટિલ, વધુ ટુકડાઓમાં વહેંચાયેલા બન્યા છે.
બરાબર કહ્યું. આપણી ઓળખ કેટલી બની બાબતો પર આધાર રાખે છે. આપણો ભૂતકાળ, આપણી સંસ્કૃતિ, આપણા સંબંધો, આપણી પસંદગીઓ, અને આ બધું સતત બદલાતું રહે છે. એ જ રીતે સમયનો અનુભવ પણ હવે ઘડિયાળના કાંટા જેવો રેખીય નથી રહ્યો. આ સમજ આપણને આપણા સમાજમાં જુદી જુદી પેઢીઓ વચ્ચેના તફાવતોને અને ભૂતકાળ સાથેના આપણા સંબંધોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે.
અને ત્રીજો મહત્વનો મુદ્દો, વૈશ્વિકરણની અસર અને સ્થાનિકતા. દુનિયા નાની થઈ રહી છે, પણ આપણી જે સ્થાનિક ઓળખ છે એનું શું?
હા, એ પણ મોટો પ્રશ્ન છે. સમકાલીન સાહિત્ય બતાવે છે કે કેવી રીતે વૈશ્વિક પ્રવાહો આપણા રોજિંદા જીવન પર, આપણી ભાષા, આપણી સંસ્કૃતિ પર અસર કરે છે. સ્થળાંતર, શહેરીકરણ, બહુસાંસ્કૃતિક સમાજો, આ બધું જ આજના સાહિત્યમાં જોવા મળે છે. અને વૈશ્વિક નાગરિક બનવાની સાથે સાથે આપણી સ્થાનિક ઓળખ, જેમ કે આપણી ગુજરાતી કે ભારતીય ઓળખ, એને કેવી રીતે જાળવવી, એ સંઘર્ષ પણ તેમાં દેખાય છે.
અને છેલ્લો પણ મારા મતે કદાચ સૌથી મહત્વનો મુદ્દો, સાહિત્ય માત્ર મનોરંજન નથી, પણ વિચાર અને સહાનુભૂતિ કેળવવાનું એક સાધન છે.
બિલકુલ. ઇગલસ્ટોન આ વાત પર ખૂબ ભાર મૂકે છે. સાહિત્ય આપણને જટિલ મુદ્દાઓ પર વિચારવા મજબૂર કરે છે, ભલે તે ઇતિહાસ હોય, નીતિશાસ્ત્ર હોય કે ટેકનોલોજી, અને એથી પણ વધુ. તે આપણને બીજાના જૂતામાં પગ મૂકીને વિચારતા શીખવે છે, બીજાના દુઃખ, બીજાની પરિસ્થિતિ સમજવાની ક્ષમતા કેળવે છે. અને આ સહાનુભૂતિ મને લાગે છે આજના વિભાજિત સમયમાં ખૂબ જ જરૂરી છે.
ખરેખર આ પુસ્તકોમાં એવા ઘણા વિચારો છે જે સીધા સ્પર્શી જાય એવા છે. શું આપણે એવા કેટલાક મુખ્ય વિચારોને ટૂંકમાં યાદ કરી શકીએ, જાણે કે અવતરણ તરીકે?
હા, ચોક્કસ. પહેલો અને જે પાયાનો વિચાર છે તે, સમકાલીન સાહિત્ય ફક્ત અત્યારે લખાયું છે એટલું જ નથી, પણ તે ફક્ત અત્યારે જ લખાઈ શક્યું હોત. મતલબ કે તે આપણા આ વિશિષ્ટ સમયની જ પેદાશ છે, જે શીતયુદ્ધ પછીની ડિજિટલ વૈશ્વિકૃત દુનિયામાં શક્ય બન્યું છે.
બીજો જે મને વ્યક્તિગત રીતે ખૂબ ગમ્યો, નવલકથા વાંચવી એ મૂળભૂત રીતે એક નૈતિક મુલાકાત છે. તે આપણને અન્યના આંતરિક જીવનની નજીક લાવે છે અને તેના પ્રતિ પ્રતિભાવની માંગ કરે છે. વાંચવું એ ખાલી એકાંતની પ્રવૃત્તિ નથી, પણ બીજા સાથે જોડાવાની, નૈતિક રીતે જાગૃત થવાની એક ક્રિયા છે.
ત્રીજો ઇતિહાસ વિશે, સમકાલીન નવલકથાઓ ભૂતકાળમાં શું બન્યું તે કહેવાને બદલે આપણે ભૂતકાળને કેવી રીતે જાણીએ છીએ તેના પર પ્રશ્ન ઉઠાવે છે. આ આપણને યાદ કરાવે છે કે ઇતિહાસ ક્યારેય નિરપેક્ષ નથી હોતો, તે હંમેશા કોઈકના દ્રષ્ટિકોણથી કહેવાયેલો હોય છે. એના પર સવાલ કરવો જરૂરી છે.
બરાબર. અને ચોથો સ્વરૂપ વિશે, સાહિત્યમાં સ્વરૂપની નવીનતા માત્ર શૈલીનો પ્રશ્ન નથી, તે બદલાતી દુનિયાને, બદલાતા અનુભવોને રજૂ કરવા માટે સાહિત્યનું જરૂરી અનુકૂલન છે. જેમ આપણો અનુભવ બદલાય છે, તેમ તેને વ્યક્ત કરવાના સાધનો એટલે કે સાહિત્યના સ્વરૂપો પણ બદલાય છે, એ જરૂરી છે.
અને જુઓ, આ વિચારોની સુંદરતા એ છે કે તે ખાલી પુસ્તકો કે સાહિત્ય પૂરતા સીમિત નથી રહેતા. તે આપણને આપણી આસપાસની દુનિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. દાખલા તરીકે પેલી ઇતિહાસ પર પ્રશ્નો ઉઠાવવાની વાત, એ આપણને સમાચાર કે સોશિયલ મીડિયા પર જે માહિતી આવે છે તેને પણ વધુ વિવેચનાત્મક રીતે જોતા શીખવે છે. કોણે કહ્યું, શા માટે કહ્યું, શું આમાં બીજો કોઈ દ્રષ્ટિકોણ હોઈ શકે?
અને પેલી નૈતિક મુલાકાતવાળી વાત, એ તો રોજબરોજના જીવનમાં પણ એટલી જ સાચી છે. બીજાની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરવો, ભલે તે કોઈ કાલ્પનિક પાત્ર હોય કે પછી આપણી આસપાસની કોઈ વાસ્તવિક વ્યક્તિ, એનાથી આપણા સંબંધો પણ સુધરી શકે છે, નહીં?
બિલકુલ. વિદ્યાર્થીઓ અને લેખકો માટે તો આ પુસ્તકો નવા વિચારો અને પ્રેરણાનો ખજાનો છે જ, પણ સામાન્ય વાચક તરીકે પણ આપણે સમજી શકીએ છીએ કે આપણી આસપાસ જે સાંસ્કૃતિક બદલાવ આવી રહ્યા છે, ટેકનોલોજી જે રીતે આપણું જીવન બદલી રહી છે, આપણી ઓળખના જે સવાલો ઊભા થઈ રહ્યા છે, તે બધું ક્યાંક ને ક્યાંક આ સાહિત્યમાં પણ ઝીલાઈ રહ્યું છે. તે આપણને આ બધી જટિલતામાં રસ્તો શોધવામાં થોડી મદદ કરે છે.
મારા માટે ખરું કહું તો આખી ચર્ચામાં સૌથી વધુ વિચારવા જેવી વાત પેલી પ્રેઝન્ટિઝમની હતી. કેવી રીતે આપણે ભૂતકાળથી કપાઈ રહ્યા છીએ એવું અનુભવીએ છીએ. અને બીજું, ટેકનોલોજી માત્ર વિષય નહીં પણ વાર્તા કહેવાની રીતને જ બદલી રહી છે એ ખ્યાલ પણ ખૂબ રસપ્રદ લાગ્યો. જાણે સાહિત્ય પોતે જ ટેકનોલોજી સાથે તાલ મિલાવી રહ્યું છે.
અને મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે સાહિત્યની સાંસ્કૃતિક ઉપચાર, કલ્ચરલ થેરપી તરીકેની ક્ષમતા. ખાસ કરીને જ્યારે સમાજ કોઈ મોટા આઘાતમાંથી પસાર થયો હોય ત્યારે સાહિત્ય એ અનુભવને સમજવામાં, તેના પર વાત કરવામાં અને કદાચ તેમાંથી બહાર આવવામાં પણ મદદ કરી શકે છે. અને હા, પેલી અન્ય સાથેની નૈતિક મુલાકાત એ વિચાર ખરેખર ખૂબ શક્તિશાળી છે. સાહિત્ય સાચે જ આપણને વધુ માનવીય બનાવે છે.
ખરેખર ઈગલસ્ટોનના આ પુસ્તકો આપણને સમકાલીન સાહિત્ય તરફ એક નવી જ નજરથી જોવાની પ્રેરણા આપે છે. તો આજના શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. આપણે જોયું કે કેવી રીતે નવલકથાઓ અને સાહિત્ય આપણા સમયની જટિલતાઓને પ્રતિબિંબિત કરે છે અને નવા સ્વરૂપો ધારણ કરે છે. પણ શું આપણે જે રોજિંદી વાર્તાઓ એકબીજાને કહીએ છીએ, મિત્રો સાથે, પરિવાર સાથે, સોશિયલ મીડિયા પર, શું એ વાર્તાઓ પણ આ જ રીતે બદલાઈ રહી છે? અને જો હા, તો તેનો આપણા સંબંધો અને આપણા સમાજ પર શું પ્રભાવ પડી રહ્યો છે? વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.